नहीं करता तू कर नहीं भोगता तू देहनो एज धर्मनो मर
टीका हे शिष्य देह में जे आत्मता मनाई छे अने तेने लीधे स्त्री पुत्रादि सर्व में अहम ममत्वपणु वर्ते छे તે આત્મતા જો આત્મામાં જ મનાય અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે તો તું કર્મનો કરતા પણ નથી અને ભોગતા પણ નથી અને એ જ ધર્મનો મર્મ છે. અહીં પરમ કૃપાળુ દેવને અત્યંત મૌલિક અને ગંભીર વાત કરવી છે. ધર્મની વાત આખું જગત કરે છે. અનેક સંપ્રદાયો, અનેક મતો, અનેક સાધુ સંતો અને અનેક શાસ્ત્રો ધર્મના જુદા જુદા પ્રકારો અને જુદા જુદા સ્વરૂપોનું વર્ણન કરે છે. ધર્મની જુદી જુદી પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ વિશે પણ વાત કરે છે અને એ ધર્મને જે રીતે પોતાના જીવનમાં જીવે છે એનાથી જીવનમાં જે છૂટવું જોઈએ, જે બદલાહટ અને ટ્રાન્સફોર્મેશન એટલે પરિવર્તન થવું જોઈએ, આવિર્ભાવ અને અવતરણ થવું જોઈએ તે થતું જોવામાં આવતું નથી. માણસ યંત્રવત ટેવ મુજબ ધર્મ કરે છે. ધર્મ ટેવ નથી, પરંપરા, આદત કે પુનરાવૃત્તિ નથી. કંઈ કરવું તેવો ધર્મનો અર્થ નથી. તો ધર્મ શું હોઈ શકે? જવાબમાં પરમ કૃપાળુ દેવ કહે છે કે ધર્મની વાત તો આખું જગત કરે છે, પરંતુ મારે ધર્મના મર્મની વાત કરવી છે. આ મર્મ શબ્દ બહુ મહત્વનો છે. મર્મ એટલે ગુપ્ત રહસ્ય, મર્મ એટલે ગૂઢ રહસ્ય, મર્મ એટલે ગાંભીર્ય અને મર્મ એટલે વાસ્તવિકતા. અમારે ધર્મીનું નહીં પણ ધર્મનું ગુપ્ત રહસ્ય કહેવું છે. પૂજ્ય આનંદનજી મહારાજે કહ્યું છે કે ધર્મ ધર્મ કર તો જગ સૌ ફીરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. આખું જગત ધર્મ ધર્મ એમ કરતું ફરે છે. એવું નથી કે જગતમાંથી ધર્મે વિદાય લીધી છે. ધર્મને વિદાય આપવા ઘણા બધા પ્રયત્નો થયા છે. આખો સામ્યવાદ અને ડાબેરી પક્ષોનું મુખ્ય કાર્ય એ છે કે જીવનમાંથી ધર્મ વિદાય લે, છતાં ધર્મ ગયો નથી અને ધર્મ જઈ શકે તેમ પણ નથી. બીજી બાજુ ધર્મ હોવા છતાં ધર્મનું પરિણામ આવતું નથી. ધર્મ 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 કર તો જગ સૌ ફીરે, આખું જગત ધર્મ ધર્મ કરે છે છતાં પરિણામ કેમ આવતું નથી? વાંધો શું આવ્યો? પૂજ્ય આનંદજી મહારાજનું કહેવું છે કે ધર્મનો મર્મ કોઈ જાણતું નથી. આટલા બધા માણસો, આટલા બધા શાસ્ત્રો, આટલા બધા સિદ્ધાંતો, આટલા બધા ઉપદેશકો, સ્વાધ્યાયકારો અને પ્રવચનકારો હાજર હોવા છતાં એ ધર્મનો મર્મ જાણતા નથી. અહીં તેમણે આગવી વ્યાખ્યા આપી છે કે ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી 15મા તીર્થંકર ધર્મનાથ ભગવાન તેમના શરણમાં ગયા પછી, તેમને આધીન અને સમર્પિત થયા પછી, તેમના ચરણોમાં તન્મય થયા પછી, તેમના ચરણોને ગ્રહણ કર્યા પછી કોઈ કર્મ બાંધી જ ન શકે. જેમ અમૃત પીધા પછી મરવાનું હોય જ નહીં અને ઝેર પીધા પછી જીવતા રહેવાનું ન હોય, જેમ ઝેર મારે જ મારે અને અમૃત બચાવે જ, તેમ ધર્મનાથ ભગવાનનું શરણ ગયા પછી કોઈ કર્મ બાંધી જ ન શકે.
ભગવાન બુદ્ધ ત્રણ શબ્દો આપતા હતા, બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ. અને જૈન પરંપરામાં ચારનું શરણ ગ્રહણ કરવાનું કહ્યું છે. અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પરંતુ ધમ્મો મંગલમ. આ ચાર મંગલ છે, તેથી જ આ ચાર લોકોત્તર છે. લોકોત્તર હોવાથી આ ચારનું શરણ ગ્રહણ કરવા લાયક છે. અર્યંતે શરણમ પહોંચામી, સિદ્ધે શરણમ પહોંચામી, સાહુ શરણમ પહોંચામી, કેવલી પરંતમ ધમ્મમ શરણમ પહોંચામી. કેવડી પ્રણીત ધર્મના શરણનો હું સ્વીકાર કરું છું. ઉપરના ત્રણ તત્વોની ત્રણ અવસ્થાઓ આ ચોથા શરણના કારણે આવી છે. અરિહંત પરમાત્મા અરિહંત બન્યા એ ધર્મના કારણે, સિદ્ધ પરમાત્મા સિદ્ધ બન્યા એ પણ ધર્મના કારણે, અને સાધુઓ પોતાના જીવનમાં જે આચરી રહ્યા છે તે પણ ધર્મના કારણે. ધર્મ સાધુને સાધુ બનાવે છે, અરિહંતને અરિહંત બનાવે છે, અને સિદ્ધને સિદ્ધ બનાવે છે. અરિહંત, સિદ્ધ અને સાધુ એ ત્રણેયને બનાવનાર અર્થાત તે પદ સુધી પહોંચાડનાર ધર્મ છે. ધર્મ સર્જક છે. ધર્મ આવી અવસ્થાઓ આપે છે. એટલા માટે પૂજ્ય આનંદગંજી મહારાજે કહ્યું કે ધર્મનું શરણ ગ્રહણ કર્યા પછી કોઈને બાંધે કર્મ. આ મોટી વાત થઈ કે કોઈ રાગ દ્વેષ કરે જ નહીં, તેથી કોઈ કર્મ જ ન બાંધી શકે. કોઈ કસાયો કે વિકારો ન કરે, કોઈ આસક્તિ અને દુષ્કર્મો ન કરે, કોઈ પાપો કે વિભાવો કરે જ નહીં, કોઈ મન વચન અને કાયાથી બુરુ કાર્ય કરે જ નહીં, અશુભ પ્રવૃત્તિઓ કરે જ નહીં. આમ ધર્મ એક જાતે વિભાવોનું નિરાકરણ કરી નાખે.
ધર્મ કરવા છતાં ધર્મ કરનાર વ્યક્તિના જીવનમાં રાગ દેખાય, દ્વેષ દેખાય, અહંકાર, ઈર્ષા અને મમતા પણ દેખાય, મમત્વ અને મૂર્છા પણ દેખાય, વેરભાવ અને તિરસ્કાર, કલહ તેમજ કંકાસ દેખાય, ચોરી અને દુરાચાર દેખાય, ભોગ આરંભ પરિગ્રહ દેખાય. આ બધું દેખાતું હોય તો ધર્મે કર્યું શું? જો ધર્મ પરિણમે તો આ થઈ શકે નહીં, અને જો આ બધું થઈ શકતું હોય તો ધર્મ જીવનમાં આવ્યો છે તેવું સમજવામાં ક્યાંક ભૂલ થાય છે. તેનો અર્થ એ થયો કે ધર્મની ક્રિયા કરીએ છીએ પણ તેનો મર્મ જાણતા નથી. પૂજ્ય આનંદગંજી મહારાજની પરિભાષામાં ધર્મનું શરણ રહ્યા પછી કર્મ ન બંધાય, અને કર્મ હોય તો ધર્મ ન હોય, ધર્મ હોય તો કર્મ ન હોય. સીધી સાદી વાત છે કે અંધકાર હોય તો સૂર્ય ઉગ્યો ન હોય, અને સૂર્ય ઉગ્યો હોય તો અંધકાર ન હોય, રવિ રજની એક સાથે ન હોય. ધર્મ અને કર્મ બંને સાથે રહી શકતા નથી. ધર્મ આવીને સમગ્ર પરિવર્તન કરે છે. આખા જીવનની શૈલી બદલાઈ જાય છે, જીવનનો અભિગમ અને એપ્રોચ બદલાઈ જાય છે. આટલો બધો ફેરફાર કઈ રીતે? તમે માનો, ભલે ને તમારી જાતને ધાર્મિક પણ કહેવડાવી શકો છો, પણ જીવન ચાળી ખાશે, જીવન બોલશે. જીવનના કોઈ પણ ખૂણામાં જો અહંકાર દેખાશે તો ધર્મ તુરંત કહેશે, હું હોઉં તો અહંકાર ન હોય, અને અહંકાર હશે તો હું નથી. સુગંધ હોય ત્યાં દુર્ગંધ ન હોય, અને દુર્ગંધ હોય ત્યાં સુગંધ ન હોય. આ પ્રાથમિક અને પાયાની વાત અથવા તો મૂળ ભૂમિકાની વાત છે. અનેક જુગ વિત્યારે એને પંથે ચાલતા જી, હજુ એ ન આવ્યો મારગડોનો અંત. હજી સમજવા પ્રયત્ન કરશો કે તમારી હાલની જે ઉંમર છે તેવડા તમે નથી. તમારું જીવન ચારિત્ર લખવું હોય તો અનંતકાળની વિગત મેળવવી પડે. અનંતકાળમાં તમે ક્યાં ક્યાં જન્મ્યા, શું શું પરાક્રમ કર્યા, તે બધી માહિતી મેળવવાય ત્યારે તમારું જીવન ચરિત્ર લખાય. તમે અનંતકાળથી આ ચક્રમાં જ છો, જન્મ અને મરણના કેન્દ્રમાં જ છો, અને એ ચક્રમાં જ ફરી રહ્યા છો. અનંતકાળમાં તમે શું ધર્મ સાધના નહીં કરી હોય? ધર્મ સાધના જરૂર કરી હશે. ધર્મ સાધનાનું એક શુદ્ધ પરિણામ એટલે સંવર અને નિર્જરા, અને ધર્મ સાધનાનું બીજું પરિણામ તે પુણ્ય બંધ છે. તમે સમજવા પ્રયત્ન કરજો કે જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય નહીં, ત્યાં સ્વચ્છ પ્રકાશ હોય. પણ થાય શું, લાકડા ભીના છે, ભીના લાકડામાં ફૂંક મારી મારીને થાકો છતાં પણ અગ્નિ પ્રગટ થાય નહીં, અને પ્રગટ થાય તો ધુમાડો આવ્યા વગર રહે નહીં. અગ્નિ જેમ ધુમાડાથી ઢંકાય છે અને જન્મ લેતું બાળક જેમ ઓળથી વીંટળાયેલ છે, તેમ અનેક વિકારોથી આત્મા આજે પણ વીંટળાયેલ છે, અજ્ઞાનથી અવરાયેલો છે. તેણે જીવનમાં પૂર્વે ધર્મ કર્યો તેનું પરિણામ પુણ્ય બંધ આવી શકે. જો કે વાસ્તવિક અને અસલ મૂળભૂત પરિણામ તો સંવર અને નિર્જરા છે. સંવર એટલે આવતા કર્મોને રોકવા, અને નિર્જરા એટલે સત્તામાં પડેલા કર્મનો નિકાલ થવો. તે થાય તો જન્મ મરણનો અંત આવે.
ઘણી વખત અમને એમ થાય છે કે તમારે તમારા બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવા હોય તો મૂકો, અમારી ના નથી, પણ સાથે સાથે નવ તત્વનું જ્ઞાન તો કમસે કમ આપો. આ જીવ, આ અજીવ, આ પુણ્ય, પાપ, આશ્રવ, નિર્જરા, સંવર, બંધ અને મોક્ષ કહેવાય. એટલો બોધ તો આપો. તમે જૈન કુળમાં જન્મ્યા છો, તમને જન્મથી વિતરાગ પરમાત્મા મળ્યા છે. વિતરાગ પરમાત્માને ઓળખાવનાર સાધુઓ મળ્યા છે. વિતરાગ પરમાત્માનું તત્વજ્ઞાન મળ્યું છે ત્યારે કહો તો ખરા કે બેટા આને જીવ કહેવાય, આને અજીવ કહેવાય, આને પુણ્ય અને આને પાપ કહેવાય. તમે તો તેને બેટ અને કેટ શીખો છો, આ શીખવવાની કોણ ના પાડે છે? પણ માણસને જો માણસ બનાવવો હશે તો જીવનમાં પરિવર્તન લાવનાર તત્વ જોશે. એ જ કારણથી મહાભારતમાં કહ્યું છે કે શ્રુતિ, સ્મૃતિ અને સંપ્રદાય ભિન્ન ભિન્ન છે, કેનારા વિદ્વાનો પણ ઘણા છે, પરંતુ ધર્મનું જે પરમ તત્વ છે તે તો જ્ઞાની પુરુષની હૃદયરૂપી ગુફામાં છે. ત્યાં તમે જાઓ તો ધર્મનું તત્વ મળે.
આનંદકંદજી મહારાજે કહ્યું કે ધર્મનો સ્વીકાર કર્યા પછી કર્મો રહી શકતા નથી. આ એક વાત થઈ. કર્મ કૃપાળુદેવને ધર્મના મર્મની વાત કરવી છે, સમજવા જરૂર પ્રયત્ન કરજો. આ ધર્મની વાત નથી પણ ધર્મના મર્મની વાત છે. આ ગુપ્ત રહસ્ય છે, આ અત્યંત ગોપનીય તત્વ છે જે પરમ કૃપાળુદેવને પ્રગટ કરવું છે. એ જ ધર્મનો મર્મ. અહીં જ શબ્દ વાપર્યો છે કે નિશ્ચય, આ જ ધર્મનો મર્મ છે. અને એકાંત જ શબ્દ વાપરતું નથી પણ કૃપાળુદેવે જ શબ્દ વાપર્યો છે, નિશ્ચિત આ જ ધર્મનો મર્મ છે. ધર્મનો મર્મ જાણ્યા સિવાય ધર્મ જીવનમાં પરિણામ લાવી શકે નહીં. અહીં ત્રણ તબક્કા છે. પહેલો તબક્કો, પહેલું પગથિયું, પહેલું સૂત્ર, પહેલો એકડો, એક છૂટે દેહ ધ્યાસ તો સૌથી મોટો વાંધો એ કે આ ખાટલે મોટી ખોટ. જો પાયો જો ન મળે તો ખાટલારૂપી ધર્મનું અસ્તિત્વ ક્યાંથી હોય? આ સંસાર આટલો લીલોછમ, આટલો વ્યાપક કોના પાયા ઉપર? કહેવત છે કે મૂળ મજબૂત હોય તો વૃક્ષ પાંગરે, અને ઘેઘૂર વડલો લાંબે સુધી ફેલાય. અહીં દેહાધ્યાસ રૂપી મૂળ મજબૂત છે એટલે સંસારરૂપી વડલો ફેલાય છે. ચાર ગતિ 84 લાખ જીવયોની અને 14 રાજલોક સંસાર આટલો બધો વિસ્તરેલો છે. લોકો કહે છે કે મુંબઈ ઘણું વધતું જાય છે, કરોડો માણસો રહે છે, પણ મુંબઈ વિશ્વના નકશામાં રાઈના દાણાથી પણ નાનું હશે. મુંબઈના 110 માળના મકાનોના પાયા કેટલા મજબૂત હશે, તેમ આટલો મોટો સંસાર ક્યાં પાયા ઉપર ઉભો હશે? પરમ કૃપાળુદેવ કહે છે કે આ સંસાર માત્ર દેહાધ્યાસના પાયા ઉપર ઉભો છે. અનંત સંસારનો પાયો છે. અનંતકાળથી આ જીવાત્માએ કંઈ પણ કરવાનું બાકી રાખ્યું નથી, ફક્ત તેણે દેહાધ્યાસ ઉભો રાખ્યો છે. છૂટે દેહાધ્યાસ તો થાય તો શું થાય? તો નહીં કરતા તું કર્મ, તું કર્મનો કરતા મટી જઈશ. કર્મનો કરતા મટી જઈશ તો નહીં ભોગતા તું તેનો. જો દેહાધ્યાસ નહીં હોય તો કર્મનો કરતા મટી જવાનો, અને કર્મનો કરતા જો હોઈશ તો નિયમથી તે કર્મોને ભોગવવા જ પડશે. અને કર્મનો જો ભોગતા બનીશ ને એ કર્મ ભોગવતા નહીં આવડે તો ફરી કર્મનો કરતા બનીશ. એટલે કર્મનો કરતા બનવું, પછી કર્મના ભોગતા બનવું, ફેર કર્મ ભોગવવા, ફેર કર્મના કરતા બનવું. તો આ બધાને ટકાવી રાખનાર મજબૂત લિંક હોય તો આ દેહાધ્યાસ.
અંબાલાલ ભાઈએ ટૂંકું વિવેચન લખ્યું છે તે પણ આપણે સમજીએ. હેશ દેહમાં જે આત્મા મનાય છે, સમજાય છે, અથવા દેહ તે જ આત્મા છે તેમ જે માની લીધું છે, નહીં છતાં પણ માની લીધું છે. તમે ઘણી વખત એમ કહેતા હો છો કે ભાઈ સાહેબ વાત એવી નથી, તમે એમ માની લીધું છે. અહીં પણ તમે એમ માની લીધું છે કે આ દેહ તે જ હું છું. આ માન્યતા છોડાવતા નાકે દમ આવી જાય છે પણ છોડતા નથી. આ દેહ તે જ આત્મા છે એવું જેણે માન્યું છે તે માન્યતાથી પાછળ બીજી માન્યતા સ્વાભાવિક આવે છે કે આ સ્ત્રી, પુત્ર, સંપત્તિ બધું મારું છે, તેથી તમે ગમે તેટલો પ્રયત્ન કરશો અને ગમે તેટલી વખત વાત કરશો કે સ્ત્રી પુત્ર મકાન ધન વૈભવ બધું પારકું છે, એક વખત સૌએ સૌ મૂકીને જવાનું જ છે. આવી વાત જ્યારે થતી હોય ત્યારે એમ લાગે છે કે હવે અડધી કલાકમાં જ આ જંગલમાં જશે કે કેમ, પણ પછી ખબર પડે કે આ ભાઈ તો 50 વર્ષથી આવી વાત કરે છે. આજે કરે છે એમ નથી, સ્ત્રી પુત્ર અને સંપત્તિમાં અહંકાર થાય છે. ધનનો અહંકાર, સત્તાનો અહંકાર, રૂપનો અહંકાર, બળનો અહંકાર થાય છે. તમે બારીકાઈથી જોશો તો ધન અને સત્તા જેની પાસે છે તેનું બોલવાનું, બેસવાનું, ઉઠવાનું એ નોર્મલ નહીં હોય, પણ કંઈક વિશેષ હશે. એ વાત તો જવા દો, પણ દીકરો પરણે એટલે માં સાસુ બની જાય, તે દિવસથી તેના વ્યવહારમાં ફરક પડી જાય અને રાષ્ટ્રપતિ નથી બની પણ તેના હાથમાં સત્તા આવીને કોઈ તો મળ્યું જેની ઉપર રૂબાબ કરી શકાય કે આમ થાય આમ ન થાય, આ ઘરમાં આમ ન ચાલે, તમે કંઈ શીખ્યા નથી, તમારા મા બાપે શીખવ્યું નથી, પહેલાં તો કંઈ હતું નહીં, જેવું બીજું પાત્ર મળ્યું કે અહંકાર ઊભો થયો. એક બહેન કહેતા હતા કે મારા સાસુ સાક કોઈને સમાતા આવડતું નથી, આમ પણ અહંકાર અહંકારને બેસવા એક તણખલા જેટલી જગ્યા પણ મળશે તો આવીને બેસી જશે, પછી તે અહંકારને વિદાય આપતા નાકેદમ આવી જશે. અંબાલાલ ભાઈએ લખ્યું છે કે દેહમાં આત્મતા મનાય છે, દેહ તે આત્મા નથી, પણ ખોટી માન્યતાને લઈને સ્ત્રી પુત્ર સંપત્તિ ધન આદિ સર્વમાં અહમ ભાવ વર્તે છે. કોઈ ભાઈ તમને કહે કે મેં નવું મકાન બંધાવ્યું, હિન્દુસ્તાનની એક ચીજ વાપરી નથી, બધું ફોરેનથી જ મંગાવ્યું છે, વાત કરતી વખતે તેને ગલગલિયા થાય અને સાંભળનાર જો ગાંડો હોય તો ઈર્ષા.
બસ અહીંયા ગાથા 115 શું સૂત્ર છે? સંસારનું મૂળ દેહાધ્યાસ. દેહાધ્યાસ એટલે હું જે છું તે દેહ જ છે, એવી દેહમાં આત્મતા માનવી, દેહને જ સર્વસ્વ માનવો, પોતાનું અસ્તિત્વ એટલે દેહ જ, દેહ સિવાય કંઈ પોતાનું અસ્તિત્વ છે જ નહીં, એટલે દેહનું લાલન પાલન, દેહની વૃદ્ધિ હાનિ આ બધું જ એની સાથે પોતે પોતાનો અહંકાર જોડાયેલો છે. અહંકારનું મૂળ શું? દેહાધ્યાસ. જો બહુ સમજવા જેવું છે. મુનિશ્રીએ વાત કરી છે, બહુ ગંભીર છે, કે આ વાત શાસ્ત્રમાં કૃપાળુદેવે આ મૌલિક વાત કરી છે. ક્યાંય આટલો બધો જીવ મોક્ષ સંસાર બધી વાત આવે છે, પણ આ દેહાધ્યાસની વાત કે એ જ મૂળ છે, અને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એની વાત પણ વેદાંતમાં આવી છે, પણ અહંકારનું મૂળ શરીર છે, શરીરમાં રહેલી નિજ બુદ્ધિ છે, પોતાનો દેહાધ્યાસ છે, આ વાત ક્યાંય આવી નથી. આ મૂળ કાપવાની વાત કરી છે. અત્યાર સુધી આત્મસિદ્ધિમાં બધા ઉપાયો બતાવ્યા, એ બધા જે કંઈ જુદા જુદા દર્શનોમાં કહેલા છે, આવેલા છે, એની ચર્ચાઓ ઘણી થઈ છે, પરંતુ અહીંયા એક મૂળભૂત વાત કરે છે કે આખા સંસારનું મૂળ છે એ તારો દેહાધ્યાસ છે. તારું અસ્તિત્વ દેહથી જુદું છે, એનું તને લક્ષ નથી, એનો ખ્યાલ આવતો નથી, જીવ કોઈ દિવસ વિચાર કરતો નથી, જે કંઈ વિચાર કરે એ દેહને લઈને જ વિચાર કરે. ખાવા પીવાનો વિચાર થાય, કોને લઈને થાય? પહેરવા ઓઢવાનો, વસ્તુની ખરીદીનો, બધું જ જે કંઈ વિચાર કરો, જે પ્રવૃત્તિ કરો, અને જે પોતાની માન અપમાનનો વિચાર કરો, જે પોતાની સફળતા નિષ્ફળતાનો વિચાર કરો, કોઈ પણ વસ્તુ વિચાર કરો, પણ એ આત્મા આત્માનો નથી વિચારતો, એ આત્મા આત્માનું નથી વિચારતો, કે આત્મા ક્યારે એમ વિચાર નથી કરતો કે આપણે આ ખરીદી કરવી છે એમાં આત્માનું કલ્યાણ શું થાય, આપણે આ વસ્તુ ખાવી છે એમાં આત્માનું કલ્યાણ શું થાય, એમાં આત્માનો વિકાસ કેવી રીતે થાય, એવું ક્યારે કઈ પ્રવૃત્તિમાં આવે, એટલે અહંકાર જ નથી સમજાતો. જોજો, બહાર ચર્ચા કરવામાં બહુ ખ્યાલ આવે, મજા આવે, કોઈને હજી અહંકાર દેહાધ્યાસ છે પકડાતો નથી, કે અહંકારનું મૂળ છે જે એ પોતાનો દેહાધ્યાસ છે. એટલી બધી મૌલિક વાત, સૂક્ષ્મ વાત, ગહન વાત, છતાં સરળ વાત, કારણ કે આ કોઈથી છુપવું, કોઈ પણ વ્યક્તિ વિચાર કરે અને એકવાર વિચાર કરે તો આ એને સરળ તરત સમજાઈ જાય કે મારો દેહાધ્યાસ છૂટી જાય તો સંસાર છૂટી જાય. સંસારનું મૂળ છે એ દેહાધ્યાસ છે, કારણ કે જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો, દેહ ધારણ કર્યા, ત્યાં ત્યાં દેહ વિશેનું અભિમાન ચાલુ રાખ્યું. હવે દેહ છૂટતા પેલા એ જે વાત જ્ઞાનથી એને જાણવી જોઈએ, એ જાણી નહીં અને દેહમાં મમત્વ રાખીને મર્યો. હવે દેહ તો છૂટી ગયો પણ એનું મમત્વ ભેગું આવ્યું, એ સંસ્કારો ભેગા આવ્યા. આનંદ ગંજીએ તો કિમિયો બતાવ્યો કે ધર્મને જો જાણતો હોય, ધર્મના મર્મને જાણતો હોય તો એની એક જ ચાવી છે, એ કર્મ બાંધે નહીં. અહીંયા અધ્યાત્મમાં શું કરવાનું છે તો કે કરવાનું કંઈ નથી, છોડવાનું છે. આખો ટર્ન આવી ગયો. જે વાત હતી અત્યાર સુધી કંઈક કરવાનું હતું, અને કરવામાં અહંકાર પુષ્ટ થાય, કરવામાં પોતાનો કરતાપણું પુષ્ટ થાય. હવે આખી વાતને પલટો આવી ગયો, ટર્ન લેવાઈ ગયો જબરજસ્ત, અને ચાર ગાથાની અંદર તો એવો ટર્ન આપી દીધો કે તારે અત્યાર સુધી અનંત કાળથી જે કર્યું છે એ કરવાનું નથી પણ છોડવાનું છે. દેહ વિશે જે આત્મતા માની છે, દેહ વિશે જે અહમપણું માન્યું છે, દેહ એ જ મારું જીવન, આવી જે મિથ્યા માન્યતા અને એના આધાર ઉપર બધી પ્રવૃત્તિઓ, કશાયની પ્રવૃત્તિ કેના આધાર ઉપર થાય, દેહના ભાવ. દેહ ભાવ પુષ્ટ હોય તો કસાય થાય, પુષ્ટ થાય. તો એટલી બધી મહત્વની વાત મૂકી છે. હવે આ વાત માત્ર શબ્દોથી વાંચી લઈએ તો ન સમજાય, પકડાશે પણ નહીં. એટલે કેટલીક ધર્મનું કેટલુંક તત્વ એવું છે કે શબ્દથી પર છે. હવે આપણે ધર્મને શબ્દમાં શોધીએ, ઉપદેશમાં શોધીએ, બોધમાં શોધીએ, શાસ્ત્રમાં શોધીએ, ગ્રંથમાં શોધીએ, એમાં તો ન મળે. પછી એમ થાય કે આપણે તો ઘણું વાંચી લીધું, ઘણું સાંભળી લીધું, ઘણું કર્યું અમે તો, પણ કાંઈ થયું નહીં. પરિણામમાં કંઈ ન આવ્યું. તો કેટલીક ચીજ એવી છે કે હવે ત્યાં થંભી જવું પડે કે ઉભો રહે ભાઈ. હવે જ્ઞાની કે છે એ તો એને કહેવાનું કહી દીધું, તારે હવે સમજવું પડશે. એણે તો જે કહ્યું એ જે કાંઈ શબ્દો હતા ઉપલબ્ધ, જે કાંઈ ભાષા ઉપલબ્ધ હતી એ પ્રમાણે વાત કરી દીધી, પણ તારે તો એ ભાષાથી પર શું છે એનું ગુપ્ત રહસ્ય શું છે. મર્મ એટલે શું? ગુપ્ત રહસ્ય, અપ્રગટ રહસ્ય, એ ગુપ્ત જ રહે છે. જ્ઞાનીઓ કહે છે ત્યારે પણ ગુપ્ત છે, અપ્રગટ જ છે, એ કહી શકાતું નથી, વાણી દ્વારા વ્યક્ત થઈ શકતું નથી. કીધા વિના છૂટકો નથી, કહેવા માટે આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. તો જ્ઞાની શું કરે? જુદા જુદા શબ્દો વાપરે, મર્મ શબ્દો મૂકો કે ભાઈ તું ધર્મ ભલે જાણતો હો પણ મર્મ ન જ જાણતો. હવે ધર્મ વિશેનું તો એનું જ્ઞાન ઘણું, અને ધર્મ વિશે તો દુનિયાભરમાંથી એ સાંભળતો આવે, ધર્મના ગ્રંથો લઈ આવે, ધર્મના ઉપદેશો સાંભળવા જાય, પણ મર્મ ક્યાં ગોતવા જવો? ધર્મ વિશે તો ચાલો હું બૌદ્ધ ધર્મ સાંભળું, વેદાંત ધર્મ સાંભળું, આ ધર્મમાં આમ કીધું છે, અથવા તો ઉપદેશકો બધા બદલાયા કરે કે આ શું કહે છે, આ ધર્મને વિશે શું વાત કરે છે, ધર્મને વિશે આ શું કહે છે. તો ધર્મ બધેથી મળે, મર્મ ક્યાંથી મળે? હવે એ તો ગુપ્ત જ રહે છે પાછું, એ અવ્યક્ત જ રહે છે, એ તો વ્યક્ત કરી શકતા નથી, એ પ્રગટ થતું નથી. આ મર્મ તો આ મુમુક્ષુતામાંથી મર્મ મળે, અંતર સંશોધન. ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ છે, અંતર સંશોધન વિના ન મળે એવો દુર્લભ છે. સંશોધન કોણ કરે? ગુરુ કરે કે પોતે કરે? ઉપદેશકે કરવાનો કે સાંભળનારે કરવો? અહીંયા વાત આખી જવાબદારી ક્યાં આવીને ઉભી રહી ગઈ? અત્યાર સુધી ચાલતું હતું આ કરવું તે કરવું, મારા થાય આ ન થાય, આપણે કરીએ ન કરીએ, આ સારું આ ખરાબ. એ જુદો, એ સીધી સીધી ઉપરની વાત છે, પણ અહીંયા અંતર સંશોધન. અને એ વાત જુદી રીતે આવે, જેમાં આનંદ ગંજીએ કહ્યું કે ભાઈ ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈને બાંધે કર્મ. જો હવે ક્યારે સંસારમાં ફસાય નહીં, કારણ કે એને ધર્મ નથી જાણ્યો, ધર્મનો મર્મ જાણ્યો છે. એટલી બધી જબરજસ્ત પરિવર્તન આવે છે ત્યારે આ સાધક મુમુક્ષુ એ અવસ્થા પકડાય છે, કે એ અવસ્થા છે કે નહીં, હવે આપણે આ સાંભળવાને યોગ્ય છીએ કે નહીં, કે અગાઉ જે બધું સાંભળ્યું છે જે વાંચ્યું છે એ જ પ્રકારે આ બધું કરવાનું છે, તો આ નીકળી જશે આ ગાથાઓ. તો આનંદગણનું સ્તવન આનંદગણ પાસે. તો એટલી બધી જબરજસ્ત વાત કરી છે કે દેહમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દેહ બુદ્ધિ છે તો તું કર્મનો કરતા છો, અને જો એ મટી જાય તો તું કર્મનો કરતા નથી. તો દેહમાં આત્મબુદ્ધિ એ મટી જાય તો તારું કર્મનું કરતા પણ મટી જાય, અને જો તું કર્મનો કરતા નથી તો ભોગતા તો નથી જ. ત્રીજું પદ અને ચોથું પદ એ એકબીજા સાથે અવલંબિત છે, કે એ તે જ કર્મનો ભોગતા છે જે કર્મ એણે બાંધેલા છે, કોઈ બીજાના કર્મનો એ ભોગતા નથી. તો કર્મનું ભોગતા પણ ટળી જાય, જો કરતા પણ ટળી જાય તો, અને કરતા પણ ટળી જાય ત્યારે કે જ્યારે પોતે દેહ છે તે હું છું એ ભાવમાંથી નીકળી જાય તો પછી કર્મનું કર્તાપણું રહેતું નથી. આ અત્યંત વૈજ્ઞાનિક જેને આપણે કહીએ વિતરાગ વિજ્ઞાન, એ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે મુક્તિનો, મોક્ષનો. જે સમયે પોતાનું આવું અધ્યાસ, દેહાધ્યાસ, દેહમાં હું પણ, એ અહંકાર રૂપી પોતાનો જે અહંકાર છે એ દેહમાં સ્થગિત થઈ ગયો છે, સીમિત થયો છે, એ જે તૂટી જાય ચિંતન વિના, અનુપ્રેક્ષા વિના કેવી રીતે તૂટે? હું દેહ નથી પણ આત્મા છું. આ દેહની જે ક્રિયા ચાલે છે એ ચલાવનાર હું છું, એનો જોનાર હું છું, એનો જાણનાર હું છું, કરનાર હું નથી. પ્રેરણા મારી છે ચેતનની, પણ કર્તૃત્વ ચેતનનું નથી. ચેતનની પાસે કોઈ ઇન્દ્રિયો નથી, પાંચે ઇન્દ્રિયો આ જે વ્યવહાર કરવાનો છે એ ચેતન પાસે નથી. ચેતન પાસે જ્ઞાન છે, પ્રેરણા છે, સ્ફૂર્ણા છે, ઈશ્વે નથી. અને બધી જ શક્તિ હોય ઇન્દ્રિયોની અંદર, ચેતનની પ્રેરણા ન હોય તો કાંઈ ન થાય. અરે આટલી તાકાત હાથ પગને, દરેક હાથની અંદર એટલા બધા શસ્ત્રો છે, હથિયારો છે, ધારે કરી શકે, પણ ક્યારે કરી શકે? હોય એને ચેતન પ્રેરણા, જડ સ્વભાવ નહીં, જડ કઈ ન થાય. આ અંદર પ્રેરણા આપનાર તત્વ, જાણનાર તત્વ, જોનાર તત્વ, વિવેક કરનાર તત્વ, વિચાર કરનાર તત્વ, એ કોણ? આત્મા. એની હાજરીથી આ બધો બહારનો ખેલ ચાલે છે. એટલે સાજું સારું શરીર, એક સેકન્ડમાં હાડફેલ થાય તો શરીરની શક્તિ સહિત શરીર પડ્યું છે, બધા અવયવો સહિત, અને ઓલ રિપોર્ટ્સ ક્લિયર. બધું ક્લિયર છે, પણ હી કાન્ટ ડુ એનીથિંગ. એક પણ પ્રકારની હવે શ્વાસ લેવાની ક્રિયા પણ એ કરે. ઓક્સિજન આપો બાટલો છે તોય લેનાર કોણ? ઓક્સિજન લેનાર કોણ? કોણ લે? આટલી પણ એનામાં શક્તિ નથી. હે, આત્મા ચાલ્યો ગયો છે એ કેવી રીતે કે? જાણતો જ નથી કેવી રીતે કે ગયો? આ બરોબર જો આ તત્વ, આ મર્મની ભૂમિકામાં આ ગાથામાં આપણે આવ્યા છે. મર્મમાં જેને ધર્મનો મર્મ પકડાય, તત્વજ્ઞાનનો મર્મ પકડાય, સત્પુરુષના બોધનો મર્મ પકડાય, એ બધું પામી ગયો. એમને જે કહેવાનું ગુપ્ત રહસ્ય હતું, જે વ્યક્ત વાણી વડે કહેવાયું પણ એ વાણીને એને કહેવાના તત્વને સંબંધ નથી, પણ મેં એનો આધાર લઈને ચિંતન કર્યું, વિચાર કર્યો, અનુપ્રેક્ષા કરી, ધ્યાન કર્યું તો મને પ્રાપ્ત થાય, કરી શકીશું. એટલે આ ગાથાના શબ્દોથી આપણી વાત પૂરી થતી નથી. શબ્દોથી એમ કહ્યું કે આજે વાંચી દીધી, ગાથા થઈ ગઈ, પૂરી થઈ ગઈ, વાત પૂરી થતી નથી. આ ગાથામાં તો કેનાર તો શરૂ કરી શકતો જ નથી, સાંભળનારથી જ શરૂ થાય છે, વિચારનારથી જ શરૂ થાય છે. આ એક ગાથા એવી છે કે જેમાં સદગુરુનો બોધ માત્ર આપણે બતાવે છે કઈ દિશામાં ચિંતન કરવું. આંતર સંશોધન ક્યાં કરવું? કોનું કરવું? તો એમ વિચાર કરે કે આ બેઠો છે અને અંદર ચિંતન કરે છે, એવા બે અસ્તિત્વ છે, બે દ્રવ્ય છે. બંને દ્રવ્ય જુદા જુદા છે, બંને દ્રવ્ય જુદા જુદા છે, બંનેના લક્ષણ જુદા, બંનેના ધર્મ જુદા જુદા છે, બંનેના સ્વભાવ જડ ને ચેતન, બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. બસ આ જ્યારે વિચાર કરે ત્યારે પદને લઈ લે, ઓહો હું છું, આ બે દ્રવ્યનો સંયોગ છું, હું છું એ હું, એટલે હું એક માનતો તો નથી, ખોટું છે, મારી માન્યતા જ ખોટી છે, અનાદિકાળની આ જૂઠ માન્યતા છે, આ ભ્રમ છે. હું છું એ તો જડ અને ચેતન બંનેનો સંયોગ છે, તો મારું જીવન મારો જીવ અત્યારે સંયોગી છે. એમાં જડને તો કંઈ નથી, પણ ચેતન છે એ કર્મથી મલિન છે. અંદર ચેતન જ શુદ્ધ હોય તો કંઈ પ્રશ્ન બહુ સારું થઈ જાય, પણ મુશ્કેલી તો એ છે કે જે હું ચેતન સાથે છું એ ચેતનમાં જડ ભળેલું છે કર્મ. ચેતન છે એ કર્મ સહિત છે, સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર. પછી વિચાર કરે કે હું શરીર અને આત્મા છું, અરે આત્મામાં પણ હું જડ અને ચેતન છું, આત્મામાં પણ હું શુદ્ધ આત્મા નથી પણ કર્મ સહિત છું. હવે જુઓ ગ્રંથિમાં ગ્રંથિ આવી, પહેલીમાં પહેલી આવી ગઈ. જુઓ કે શરીર અને આત્મા જુદા છે બરોબર છે, પણ હું આત્મા છું એ શુદ્ધ નથી, એ પણ કર્મથી અવરાયેલો છે, મલિન છે. સ્વરૂપ ચેતનની જે જડ છે સંબંધ માત્ર, એની અંદર મારે એ જ વ્યાખ્યા ન્યાય લગાવવો પડશે કે અંદર ચેતનતા છે એ મારું સ્વરૂપ છે અને મલિનતા છે એ સંબંધ છે, એ સંબંધને પણ કાઢવો પડશે, તોડવો પડશે. એ ગહન છે, ગુઢ છે. એકય વસ્તુ સ્પષ્ટ દેખીતું પકડાય એવું તો છે ને, રૂપથી પકડાય એમ નથી. હવે આવી બધી જ્યારે આવો બોધ આવે સદગુરુની મહત્તા ત્યારે આપણને ઓળખાય. બોલનારા તો ઘણા મળશે પંડિતો, બબે કલાક ભાષણ કરવું એમાં શું હતું, પણ એક શબ્દ કહીને તમને જીવનભર સુધી ચિંતનમાં મૂકી દે. આંખ બંધ ન થાય ત્યાં સુધી એનો નિવેડો ન આવે. આ જે તાકાત છે આ સદગુરુની, કેમ કે એણે બીજ વાવ્યું, આને કહેવાય બીજ, યથાર્થ બીજ. વિચારનું બીજ કર, વિચાર તો પામ, પણ વિચારનું બીજ શું, શેનો કરવો? નીતે તો આડો અવડો ચડી જશે પાછો વિચારમાં. તો વિચારનું બીજ જેણે આપ્યું છે, ધર્મનો મર્મ જેણે આપ્યો છે, આખું લક્ષ્ય કેન્દ્રિત કરાવી દીધું કે જે કંઈ છે એ તારામાં જ છે, જે કંઈ વિચાર કરવાનો છે તારે જ કરવાનો છે, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી. સંકિત આ બીજ છે, આ સંકિત પ્રાપ્ત થયા પછી સાચો સંકિતી અથવા જેને આ બીજ પ્રાપ્ત થયું છે તે એ અંતર શોધમાં જ જાય, બહાર શોધમાં ન જાય, પતી ગયો. બંધ થઈ ગયું એનું. એને બહાર જવાનું જ બંધ થઈ ગયું, એની દ્રષ્ટિ સાચે મળી ગઈ. એને એમ થયું કે હવે જે કંઈ મારે પુરુષાર્થ કરવાનો છે એ બધો જ કરવાનો છે, આંતરિક કરવાનો છે. અને આ જ પ્રકારે સદગુરુ હોય, જેને સાચું સંકિત આત્મજ્ઞાન થયું છે, એના આરંભ સમારંભ ઘટે કે વધે, એ અંદર ઉતરતો જાય કે બહાર ફેલાતો જાય. કેટલીક તો આ વાત એટલી બધી સરસ છે કે કોઈને પૂછવા જવું પડે એમ જ નથી. આપણી ભ્રાંતિ હોય તો વિચારીને આપણને સમાધાન મળી જાય. કૃપાળુદેવે જેમ જેમ એની અવસ્થા વધતી ગઈ, દશા વધતી ગઈ, તેમ તેમ સમાતા ગયા કે બહાર ફેલાતા ગયા. શું થયું? લોકો તો ઉલટાના જેટલા ભેગા કરવા હોય એટલા થાય, શિષ્યો પણ જેટલા કરવા હોય એટલા થઈ શકે. એણે કહ્યું કે અમારા અંગમાં એવો ત્યાગ છે, હજારો લોકો અમારી પાછળ નીકળી પડે નહીં. આ ગુરુની ઓળખાણ અને આ શિષ્યની ઓળખાણ, કે હવે શિષ્યની શોધ પણ અંતર શોધ છે, બહાર નથી. સાધનાની દિશા પલટાઈ ગઈ એટલે સાધનાની પદ્ધતિ પલટાઈ જશે. હું આ કરું, હું આ કરું, હું આ કરું, ચારે મારે અહીંયા જવાનું છે, આટલી શિબિરો કરવાની છે, આટલી યાત્રાઓ કરવાની છે, આટલું આમ કરવાનું છે. બાહ્યની શોધ ધર્મને કારણે, મારે ધર્મ કરવો છે એટલા માટે, તો તારે ફરવા જવું હોય તો જા. ધર્મ તો જ્યારે કરવો હશે ત્યારે તું તારા અંતરમાં જા, ધર્મ ત્યાં થશે. અંદરની ગાંઠો છોડવાની છે. હવે માર્ગ આવ્યો નિર્ગ્રંથતાનો, તો બાહ્ય છોડીને સાધુ થયો. બાહ્ય ગ્રંથિ છૂટે તો સાધુ પદ પ્રાપ્ત થાય, મુનિપણું પ્રાપ્ત થાય, પણ અંતર ગ્રંથિ છૂટે તો નિર્ગ્રંથ પણ પ્રાપ્ત થાય, નહીં તો મુનિનો મુનિ રહી જાય. આચાર્ય તરીકે દેહ છૂટે, પાલખી મોટી નીકળે, પણ ગ્રંથિ ભેગી જાય, અંતર ગ્રંથિ એમને મરી. તો નિર્ગ્રંથ ન હોય એને કેવળ જ્ઞાન ન થાય. આ જૈન ધર્મ કે સાહેબ મુનિ થયો, સંન્યાસી થયો, ભલે ગમે તે થયો, એનો આભ્યંતર ગ્રંથિ નથી છૂટી. એટલે દર્શનની ગ્રંથિ હતી, ગ્રંથની ગ્રંથિ હતી, સંપ્રદાયની ગ્રંથિ હતી, શિષ્યોની ગ્રંથિ હતી, પોતાના આશ્રમની ગ્રંથિ હતી, પોતાના મઠની ગ્રંથિ હતી, પોતાના સમુદાયની ગ્રંથિ હતી, પોતાના સંપ્રદાયની ગ્રંથિ હતી. આ તો મોહના કેટલાય તાણામણા ભેગા લઈને ગયો છે. તો આ છૂટવાની ચિહ્નો નથી, આ લક્ષણો એના મુક્તપણાના નથી, એ મુક્ત થયો નથી. બંધનનું સ્વરૂપ બદલાયું છે. પેલા સગા વાલા હતા, હવે ચેલકાઓ છે. પેલા પોતાના મકાનો હતા, હવે પોતાના આશ્રમો છે. બંધનનું સ્વરૂપ બદલાય છે, ગ્રંથિ એ છે. આ રાગ બહુ ભયંકર છે. રાગનું સ્વરૂપ ક્યારે બદલાઈ જાય પકડાય નહીં, રાગ નથી પકડાતો. રાગ રોગ છે. રાગનું સ્વરૂપ એટલું બધું સૂક્ષ્મ છે કે દીકરા ઉપર છે કે શિષ્ય ઉપર, બાપ ઉપર છે કે ગુરુ ઉપર, એનો પકડે. ધંધામાં છે કે ધર્મમાં છે, કદાચ ધંધા કરતા ધર્મમાં વધુ થઈ જાય. રાગ એ રાગ જ છે. આ રાગ છોડવો હોય તો એના મૂળ જે રાગ રહેલો છે એ રહેલો છે, એ આપણા ખોટા અસ્તિત્વમાં રહેલો છે. આ બધો ધંધો, આ ધર્મ, આ બધી વસ્તુ જે કંઈ પ્રકલ્પ છે એ બધાનો આધાર આપણો દેહરૂપી અહંકાર છે. આપણો ધર્મ આપણા દેહ સાથે જોડાયેલો છે, આપણી ક્રિયાઓ આપણા શરીર સાથે જોડાયેલી છે. જે કંઈ પ્રયત્નો આપણા ચાલે છે બધા દેહ અનુલક્ષીને, દેહના આધાર ઉપર ઊભા રહીને અધિષ્ઠિત છે. હવે અહીંથી નવી વાત આવી છે કે ભાઈ કંઈ કરવાનું નથી, હવે છોડવાનું શરૂ કરો. અને જગતમાં છોડવા જેવી કોઈ પણ એક વાત હોય તો દેહાધ્યાસ છોડો. શરીર તે હું નથી એ વારંવાર રટણ કરો. અહીંયા ન લાગે, બેઠા છે ને અહીંયા ન લાગે, પકડાય. કેમ કે કૃપાળુ દેવ કહે છે ધર્મની વાત તો આખી જગત કરે છે પણ ધર્મના મર્મની વાત કોઈ કરતું નથી. કેમ કે એ કરી શકાય એવું માધ્યમ નથી અને જે કરી શકે એની કક્ષા જોઈએ, એની દશા જોઈએ. કૃપાળુ દેવની કક્ષાનો પુરુષ આ મર્મની વાત કરી શકે, બાકી કોની મજાલ છે? એની હારે આપણો ફોટો રાખી દઈએ એટલે આપણે એનાથી ચડિયાતા થઈ ગયા? એના જેવું તે ભ્રમણા બીજી એકય નથી. આની સમીપે આવવું કઠિન છે. તુલના ક્યાં કરવી? દશા જોઈએ. જેમ જીવ દશાવાન જોઈએ એમ કેનાર પણ દશાવાન જોઈએ. આ કૃપાળુ દેવની દશા એ વિતરાગની દશા. અમે કૃતકૃત્ય થયા છીએ, ક્ષણવાર પણ વિસ્મરણ થતું નથી કારણ કે વિસ્મરણને અવકાશ નથી. એમના વાક્યો જે નીકળે છે ઝળકે છે અને ક્યારેક પોતા તરફ જાગૃતિ એટલી બધી આવે છે કે અહો તે શ્રી રાજચંદ્રને અમે નમસ્કાર કરીએ છીએ, કે રાજચંદ્રના સ્વરૂપમાં આટલી બધી એને અહમ ત્યાગ રાખ્યો છે એવા રાજચંદ્રને અમારે પ્રણામ છે. પ્રણામ કરનાર જુદો છે, તત્વથી દ્રવ્યથી, અને રાજચંદ્ર છે એ પર્યાય છે. રાજચંદ્રની પર્યાયને નમસ્કાર કરે છે તત્વ આત્મા. આ બંને પોતાની અવસ્થા, આ બંને એકમેકથી ચડિયાતી છે. અમે સહજાત્મા સ્વરૂપે જીવીએ છીએ. ધર્મનો મર્મ કોઈ જાણતું નથી. નરસિંહ મહેતાનું પદ બહુ સરસ કહ્યું છે કે અનેક જુગ વિત્યા રે એને પંથે ચાલતા રે, હજુ એ ન આવ્યો મારગડાનો અંત. પ્રભુના પંથે જ અનેક યુગ વિત્યા ચાલતા ચાલતા, તો હજી માર્ગનો અંત નથી આવ્યો. તો કા પંથ ખોટો છે, ચાલનાર ખોટો છે? ક્યાં વિચાર કરશો? એટલે કે છે તમે ચાલ્યા છો એ સાચું છે કે ખોટું એ તો નક્કી કરો. જવું હોય પૂર્વમાં અને પશ્ચિમની અંદર 100 ગાઉની યાત્રા કરો તો વળે શું? ભાન થાય ત્યારે એ પાછું આવવું પડે અને પછી પોઈન્ટથી શરૂ કરવું પડે. અને આ આખા માટે કહ્યું છે કે આ આત્મા અજ્ઞાનથી અવરાયેલો છે, વિકારોથી વિટળાયેલો છે. આ સ્થિતિની અંદર જો એના કર્મો એમને એમ રહે તો પરિભ્રમણ ચાલુ રહે. એક કર્મને બાંધવાનું બંધ કરીને કદાચ મરે તો બે પાંચ ભવે પણ છુટકારો થાય, કેમ કે પછી નવા ન બંધાય તો જૂનાને જતા વાર લાગશે. અને એને માટે એમણે વાત મૂકી છે બહુ સરસ કે ધર્મ સાચો હોવો જોઈએ. અરિયંતને અરિયંતપણું પમાડનાર, સિદ્ધને સિદ્ધપણું પમાડનાર અને સાધુને સાધુપણું પમાડનાર તત્વ હોય તો ધર્મ છે. એ ધર્મ મર્મ સહિતનો ધર્મ છે, શબ્દોનો ધર્મ નહીં પણ મર્મનો ધર્મ. એ જેને મર્મ મળી ગયો છે એ મુમુક્ષુ પણ સાચો થશે, સાધુ પણ સાચો થશે, મુનિ પણ સાચો થશે, કેવડી પણ સાચો થશે અને સિદ્ધ પણ સાચો થશે. એ બધા જ પદ એના પાંચે પાંચ એ પરમ પદ જ હશે. એને પહેલું પદ છે એ પરમ પદ અને છેલ્લું પદ છે એ પરમ પદ. પંચ પરમેશ્વરીની અંદર કોઈ ભેદ નથી. એટલી બધી જબરજસ્ત રચના મૂકી છે જૈન દર્શને કે સાહેબ હજી તો આ સાધુ છે હૈલું આવે છે અને ઓલા સિદ્ધ પરમાત્મા છે, તમે બધાને એક જ પદની અંદર મૂક્યા છે, એક જ મંત્રમાં. તો જો આ મૂક્યા છે એ અંતર કક્ષાએ મૂક્યા છે કે એને સાચા ધર્મનો મર્મ મળી ગયો છે. અને મર્મ મળી ગયો છે એટલે હવે એ ભાવથી અરિયંત જ છે, ભાવથી આચાર્ય જ છે, ભાવથી સિદ્ધ જ છે. કૃપાળુદેવે છ પદના પત્રમાં કહ્યું મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. ભાવ દશા કોઈ એવર છે અને કહે છે અમે ભાવ નહીંથી તો સિદ્ધ છીએ. 398માં અમારી તો આ ભલે આ ક્ષાયિક સંકિત આ ક્ષેત્રે હોય કે ન હોય પણ જો આ નથી તો અમે નથી. એક એક વાક્ય જુઓ એમના, એક એક અવસ્થા જુઓ અને અવસ્થાને એને વ્યક્ત કરવાની એમની શૈલી જુઓ. તો અહીંયા કહે છે કારણ કે આ ધર્મનો આધાર જ્ઞાની પુરુષો કહ્યું છે કે તમે એટલે સરસ બોધ આપ્યો છે કે બાળકોને બીજું કંઈ નહીં તો નવું તત્વ સમજાવો. એમાં આખું જૈન દર્શન વિતરાગ વિજ્ઞાન આખું આવી ગયું છે. મર્મ સહિત જીવ અજીવ આશ્રવ પુણ્ય પાપ તો બંધ, સંવર નિર્જરા મોક્ષ. વૈજ્ઞાનિક કારણ અને કાર્ય, કારણ અને કાર્ય, કારણ અને કાર્ય. આશ્રવ છે તો બંધ છે જ, પછી આશ્રવ શુભ હોય કે અશુભ હોય, પુણ્યનો હોય કે પાપનો હોય, પરિણામમાં કઈ ફેરફાર નથી, શબ્દ એક જ છે બંધ. અને સંવર એ તે સમયનો તમે પાપને રોકો છો, અંદર પડ્યા છે. નિર્જરા સંવર અને નિર્જરાનું પરિણામ તો મોક્ષ છે જ. ભલે કદાચ અત્યારે નિર્જરા ન કરી શકો, સંવર કરો તો એ પરિણામ મોક્ષ છે. જેમ અહીંયા કહ્યું કે દેહાદાસ મટ્યો પછી કર્મનો કરતા રહેતો નથી તો શું થાય, સંસાર થાય કે મોક્ષ થાય? મોક્ષ જ થાય. તું બહુ તો આ ભવે મુક્ત નહીં થાય પણ ભવાંતરે તો તારી ગતિ તો મોક્ષની જ છે. એટલે સંવર હોય કે નિર્જરા હોય, નિર્જરા એ અધિક પુરુષાર્થ છે, પણ તે સંવર કર્યો એટલે ખાતું મોક્ષનું પડી ગયું. એટલે એટલી બધી આ વૈજ્ઞાનિક વાત પકડી લેવી જોઈએ કે આ બંને શબ્દો છે આશ્રવણ અને સંવર નિર્જરા મોક્ષ, એમાં ક્યાંય બીજું આવે જ નહીં, બીજું લખ્યું જ નથી. કા જીવની અવસ્થા બંધ છે તો અનંત સંસાર છે અને મુક્ત છે તો મોક્ષ છે. શબ્દ ત્યાં બે જ છે, અને ત્રીજી અવસ્થા જ નથી જીવની, કાંઈ એની બંધ અવસ્થા છે, કાંઈ એની મુક્ત અવસ્થા. મુક્ત અવસ્થા એની સાચી અવસ્થા છે. બંધ અવસ્થા હશે તો જરૂર એ આશ્રવ સહિત એટલે કર્મ સહિત હોવો જોઈએ, નહીં તો એ બંધ અવસ્થા એની હોઈ ન શકે. જીવ કાં સિદ્ધ ને કાં સંસારી. આ નવ તત્વ અને એ જીવને જ લાગુ પડે, અને એ બંધ અજીવ સાથે એના સિવાય ન લાગુ પડે. જીવ સાથે અજીવ મૂક્યું છે ને, કે જીવ અને અજીવનો જ્યારે એને આશ્રવ થયો, આશ્રવ કેનો થાય? અજીવ તત્વનો. જીવ તત્વને આશ્રવ થાય અજીવ તત્વનો, બસ એટલે એને સીધું બંધ પડ્યો. અને અજીવ સંવર એટલે આશ્રવને રોકવો, તે આશ્રવ અજીવ તત્વનો છે. અજીવ તત્વના સંયોગને રોકવો તે સંવર છે. સંવરથી તને મોક્ષ છે, નિર્જરાથી જલ્દી છે, શીઘ્ર મોક્ષ છે. તો માત્ર સમજે, જગતમાં તત્વ પણ છ, પણ મુખ્ય બે, કાં જીવ અને કાં અજીવ. જીવો અનંત, કાં સિદ્ધ ને કાં સંસારી. તો એ જે જીવ છે એને બંધની અવસ્થા હોય, સંસારી હોય, તો એનું કારણ કે એ જીવની સાથે અજીવ જોડાયેલો છે. જો એને જીવનું ભાન થાય, અજીવનું થાય, પોતે સ્વતંત્ર છે, પૂર્ણ છે, પરિપૂર્ણ છે, બંને દ્રવ્ય જુદા છે, બંનેના લક્ષણો જુદા છે, ધર્મ જુદો છે, ગુણો જુદા છે, કોઈ ઉપર આધારિત નથી, એકનું સુખ બીજા ઉપર આધારિત નથી, અજીવ પદાર્થના સંગથી જીવ સુખી થાય એવું નથી, જીવ સ્વયં સુખી છે, સ્વયં જ્ઞાની છે, સ્વયં દ્રષ્ટા છે, એક પરમાણુ માત્રની મળે ને સ્પર્શતા, એમાં એનું કાંઈ લૂંટાઈ જતું નથી, કાંઈ એને ઓછપ રહેતી નથી. તત્વ સમજો, જીવ તત્વ સમજાય તો અજીવના ઘણા ચમત્કાર છે, ઘણા રૂપ રંગ રસ દ્રવ્ય બધું દેખીતું છે, ગમે એવું છે, છતાં એ દ્રવ્ય જુદું છે, પોતાથી ભિન્ન છે. અને પોતાની સાથે જો એને જરાક એના પ્રત્યેનો મોહ થયો, જરાક ભાવ આવ્યો પોતાપણાનો, તો એ મોહ છે, અજ્ઞાન છે, બંધનું કારણ છે, બંધનું કારણ છે. આ મર્મ છે ધર્મનો, પર ભાવ, પર દ્રવ્ય એ બંધનું કારણ છે. તું તારામાં જ રે, તારામાં જ સ્થિરતા. સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. આવો દ્રઢ નિશ્ચય થાય, જીવ ધર્મ સાથે જોડાયેલો છે ત્યાં એના મર્મ સાથે જોડાયેલો છે, હવે એ ચલિત થતો નથી. નવ તત્વનું જ્ઞાન, અને એમાં બે તબક્કા સરસ આપ્યા, એક દેહાધ્યાસ છૂટે અને બીજો કર્મનું કરતા પણ છૂટે. તબક્કા આપ્યા છે, પહેલો દેહાધ્યાસ છૂટશે ત્યારે જ કર્મનું કરતા પણ છૂટશે. દેહથી જ દેહ મળે છે તો કર્મ ત્યાં સુધી નહીં છૂટે. આ વાત પાછું બરોબર સમજવી પડે કે અમે કાંઈ કર્મ નથી કરતા. અરે દેહાધ્યાસ જેનો ન છૂટો એનો કર્મ છૂટે જ નહીં, એનું કરતા પણ છૂટે જ નહીં, ટળે જ નહીં. એટલે અહમથી રહિત થાય, એટલે 20 દોરાની અંદર મૂક્યું, અહમ ભાવથી રહિત નહીં, નાહી. શું કરું સાહેબ કે છે, અહમ ભાવથી નિવૃત્ત ન થાય. મર્મ પકડતા જઈએ, મર્મ બહુ ટૂંકી વસ્તુ છે, પણ એ ચિંતનથી જ મળશે, વિચારથી જ મળશે, શબ્દથી નહીં મળે. શબ્દ એનું માધ્યમ બનશે, આધાર બનશે, પણ શબ્દને પકડી રાખો તો મર્મ નહીં મળે. શબ્દ ખોલવાનો, શબ્દ ફોડવાનો, શબ્દની અંદર તત્વ લઈ લીધો, વાત પૂરી થઈ ગઈ, છોતરા કાઢી નાખા, શબ્દ ત્યાં છોતરા છે, એનો રસ, એનો ગર્ભ લઈ લીધો, મર્મ મળી ગયું, માર્ગ ટૂંકો થઈ ગયો, ધર્મનો માર્ગ ટૂંકો થઈ ગયો, અનેક પ્રકારની મિથ્યા વાસનાઓથી મુક્તિ થઈ ગઈ. નહીં તો જીવનના જીવન આમાં ને આમાં ચાલ્યા જાત. વાત થોડીક ગંભીર છે, પણ આજે એ વાત જે છે એ ચિંતનની છે. આને આ વાત પાઠ ઘરે વાંચવો, થોડું વિચારવું, અંતર ચિંતન કરવું અને અંતર સંશોધન કરજો. વિશેષ આની અંદર હજી આગળ પછી વધશું. બહુ સરસ.